તારીખ 21/6/1997 સમ્યક્ત્વના આર્ટિકલ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર
209. પોતામાં તપાસ અથવા શાનું અવલોકન કરવું અથવા સત્સંગ કર્યા પછી પણ સત્સંગ સિવાયના બાકીના સમયમાં કેમ સત્સંગ છે એ ઉપદેશ ગ્રહણનો પ્રસંગ છે. તો ત્યાર પછી હું પોતામાં શું જોવું જોઈએ, શું તપાસવું જોઈએ, સુખસાતામાં અપેક્ષા વૃત્તિ કેટલી રહે છે પોતાને, સુખસાતામાં અપેક્ષા વૃત્તિ પોતાને કેટલી રહે છે, તે સૂક્ષ્મપણે અવલોકીને ત્યાં ત્યાં ઉદાસીનતા અને વૈરાગ્ય થવું ઘટે. કેમ કે એઠમાં રાજી થવાય છે, જે સુખસાતાનો ભોગવતો છે એ અનંત વાર ભોગવાઈ ગયો છે, એ ખાધેલું ખાવા બરાબર છે, એટલે સુખસાતામાં અપેક્ષા વૃત્તિ કેટલી રહે છે એ પોતાની અપેક્ષા વૃત્તિનો અવલોકન કરીને ત્યાં ઉદાસીનતા આવવી જોઈએ. નહીતર જે આત્મિક સુખ છે એ સુખ ઉત્પન્ન થવામાં આદર્શ ઊભી થશે, એટલે પ્રતિબંધ ઉભો થશે, આત્મિક સુખની ઉત્પત્તિ નહીં થાય. માનસિક સુખમાં સાતાનું સુખ છે, માનસિક સુખ છે. માનસિક સુખમાં રાજી થનાર, સંતોષાઈ જનાર આત્મિક સુખના પ્રયત્ન ન કરી શકે, આત્મામાંથી ઉત્પન્ન થવા માટેના સુખનો એ પ્રયત્ન ન કરી શકે, આગળ ન ચાલે. એટલે મુમુક્ષુએ
પણ સાથે ખોજ ઉત્પન્ન ના થતી હોય, પ્રાપ્ત કરવાની તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન થતી, એટલે અહિયાં સંતોષ છે.
સંતોષ છે, અસંતોષ થવો રહેવો જોઈએ એના બદલે સંતોષ છે. જ્યાં સુધી આત્મિક સુખ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી અસંતોષ થવો જોઈએ એમ નહીં, પણ જેમ જેમ સમય જાય તેમ તેમ અસંતોષ વધવો જોઈએ. ઠીક મુમુક્ષુની યથાર્થ ભૂમિકા છે. યથાર્થ ભૂમિકામાં એવું હોય એમ લેવું છે, અને તો જ આત્મશાંતિનો પુરુષાર્થ છે એનો ઉપાડ આવે અથવા એની ખોજ ચાલે, એનો રસ્તો ગોતે જીવ. જરૂરત વગર કાંઈ ન કરવું એવો જીવ સ્વભાવ છે, અને જરૂરત લાગે તો બધું કરવું એવો જીવ સ્વભાવ છે. જરૂરત ઉપર બધા આકાર છે, જરૂરતમાંથી રુચિ ઉત્પન્ન થાય છે, રુચિમાંથી પુરુષાર્થ ઉત્પન્ન થાય છે. આ પુરુષાર્થનો ઉત્પન્ન થવાનો ક્રમ છે. એક વાત એ છે. બીજી વાત, કોઈ પણ અન્ય જીવના દોષ મુખ્ય ન કરવા, જેથી તિરસ્કાર વર્તી થઈ આવે એવું પોતાને ન થવું જોઈએ. બીજા કોઈ જીવના દોષ આપણા જાણવામાં આવે સંભવ છે, એની મુખ્યતા ન કરવી, જણાય તો એની ગૌણતા કરવી. જાણવાનો પ્રયત્ન તો મુખ્યતામાં જ થાય, એવું પ્રયત્ન તો કરવા જેવો નથી. પણ નહીં જાણવાનો પ્રયત્ન હોવા છતાં જાણવામાં આવે એવું બને તો એને ગૌણ કરવા, કે જેથી કોઈ પણ દોષિત જીવ પ્રત્યે પણ તિરસ્કાર વૃત્તિ ન થાય. પોતાના દોષ પ્રત્યે તિરસ્કાર કર્તવ્ય છે. રામકૃષ્ણ છે કે દોષ છે એ તિરસ્કારનું સ્થાન છે, પણ ન્યાયમાં ઉલટી સુલતી વાત છે. દોષ બે જગ્યાએ થાય છે, પોતાના પણ થાય છે અને બીજાના જીવમાં પણ થાય છે. પોતાના જીવમાં જે થાય છે એનો તિરસ્કાર કરો યથાર્થ છે, બીજાના જીવને નો દોષ જણાય તો એને ગૌણ કરવા તિરસ્કાર વૃત્તિ થાય એવું નહીં થવું જોઈએ. એમ ન્યાયમાં ઉલટું સુલટી વાત છે. ન્યાયનો વિષય હંમેશા એવો રહ્યો છે, પોતા માટેની વાત બીજી હોય છે, આ વાત બીજી હોય છે. આ દોષનો વિષય છે, એવો જ ગુણનો વિષય છે, કે બીજાના અલ્પ પણ ગુણ હોય તો એને મુખ્ય કરવો, અને પોતામાં ઘણો ગુણ એના બીજા કરતાં પ્રગટ વધારે થયો હોય તો પણ એને ગૌણ કરવો, એને દબાવવો, એને છુપાવવો, પ્રગટ ન કરવો, એવો ન્યાય છે. એવું જ અપકાર અને ઉપકારમાં છે. બીજાએ થોડો ઉપકાર કર્યો હોય તો ઘણો ગણવો, અને પોતે કોઈનું કામ કાંઈ કર્યું હોય બીજા ઉપર ઉપકાર ઘણો કર્યો હોય તો જરાય ન ગણવો, થોડો ગણવો એમ નહીં, જરાય ન ગણવો. એવી રીતે કોઈ પોતાના પ્રત્યે અપકાર કર્યો હોય એટલે વિરુદ્ધતા કરી હોય ન ગણવા, અને પોતે કોઈના ઉપર અપકાર કરવો અને જરાય. ન્યાયનો વિષય અટપટો ઊંટો સુંટો છે.
તિરસ્કાર બુદ્ધિનો કેવા કેવા પરિણામ થઈ ગયા? તિરસ્કાર બુદ્ધિનો કેવા કેવા પરિણામ થઈ ગયા? બીજાના દોષ મુખ્ય કરી દે,
એના પ્રત્યે ઘૃણા આવે, ઘૃણા આવે, તિરસ્કાર વૃત્તિ થાય એટલે ઘૃણા આવે, અણગમો રહ્યા કરે, એ કર્તવ્ય નથી. આમ તો યથાર્થ સમજણમાં બધા ઉપકારી છે. સમ્ય જ્ઞાનમાં કહો કે યથાર્થ સમજણમાં કહો, જગત આખું આપણને ઉપકારી છે. ગમે તે વાત લાવો, કોઈ એમ કે ભાઈ તમારો વિરોધ કરતા હોય તો કઈ વધારે ઉપકારી છે, ઉલટાનો એ પછી બીજા તો એને પેટામાં વાત આવી ગઈ ને. આ જરા જોરથી દ્રષ્ટાંત જોરવાળું દીધું, કે ભાઈ તમારો વિરોધ બહુ કરે છે તો વધારે ઉપકારી છે. કેવી રીતે વધારે ઉપકારી છે? કે તમારું તે પ્રકારનું જે માઠું કર્મ બાંધેલું તેની ચૂકવણીમાં એને તમને મદદ કરી, તમે એ કર જ કર્યું હતું એ પ્રકારનું, તમે અપયશ જેને અપકીર્તિ કહેલો ને, તમારી અપકીર્તિ કોઈ કરે છે, નિંદા અપકીર્તિ એ પ્રકારનું તમે કોઈ પૂર્વ કર્મ જરૂર બાંધ્યું છે આ ભાવમાં, નહીં તો ગત ભાવમાં, અને એ ચૂકવવાનું તમારે બાકી હતું એમાં એને મદદ કરી, મદદ કરનાર ઉપકાર છે કે નહીં? અત્યારે તમારે એને કાંઈ લેવા દેવાનું હોય, પણ એને એવો ભાવ અમથો થઈ આવે. સારી વાત છે, આપણા ઉપકાર થયા. એ કર્મથી તમે તમે ધોઈ ને ચોખ્ખા થયા, ધોવાઈ ગયું તમારે. એનો સાબુ એના કપ, એનું પાણી એના સોડા, એ ધોવે. તમારે કઈ એમાં નુકસાન શું જાય છે? તમે કેવી રીતે વાતને તોળો છો, તોલવા ઉપર આધાર છે. કોઈ પણ વાતને કેવી રીતે તોળવી એ તમારી સમજણ આધારિત છે, તમારી યોગ્યતાને આધારિત છે. બાકી બધા ઉપકારી છે. ત્રીજું, સત્પુરુષ ના ચરણ શરણ અર્થે શોધક વૃત્તિ રહે છે કે નહીં? રહે છે તો તેની તીવ્રતા કેટલી છે? કે વિચાર આવીને છૂટી જાય છે, વિચાર આવે છે કે નહીં? આવે છે તો વિચાર આવીને છૂટી જાય છે, કોઈ તીવ્રતા રહી છે એ પણ તપાસમાં. ચોથું, માર્ગની અપ્રાપ્તિના કારણથી બેચેની કે ખેદ રહે છે કે નહીં? મોક્ષ માર્ગની પ્રાપ્તિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ નથી થયા તો એનો ખેદ, એની બેચેની જો રહેતી હોય તો એના પ્રમાણમાં આ જીવ એને ચાહે છે ને ઈચ્છે છે. મિત્ર એને જે જરૂરત લાગી નથી. જે વાતની જરૂરત હોય અને એમ ન બને તો આકુલતા થયા વિના સંસારમાં પણ એમ બને છે. બધા એનો અનુભવ છે, સર્વ સામાન્યનો. એમ અહીંયા તો ખાસ બનવું જોઈએ. મિત્ર પોતાને મોક્ષ માર્ગની ખરેખર જરૂરત નથી, એ તો નથી. પાંચમું, સંસારને કેવી રીતે ખોટો ધાર્યો છે, આ તપાસો. કે સાચો છે, સાચો લાગે છે. ખોટો એટલા માટે છે કે જેમ સ્વપ્ન પૂરું થયા પછી ખબર પડે છે કે સપનામાં હતું એટલું બધું ખોટું હતું. સપનામાં મિષ્ટાન ખાધું, જાગ્યા પછી ખબર પડી કે કઈ ખાધો, અથવા સપનામાં માર ખાધો તો જાગ્યા પછી ખબર પડે કે ના ના કઈ મને કોઈ માર્યો નથી. એવું જ આ સંસારનું છે. જેટલા પ્રસંગો વ્યતીત થઈ ગયા એ ગયા સપનાની જેમ. જિંદગીના મોટો ભાગ જે વ્યતીત થાય છે એ સપનાની જેમ જ વ્યતીત થાય છે. અને આ પહેલાની અનેક જિંદગીઓ, અનેક પ્રસંગો, અત્યારે જેટલી અનુકૂળતા છે એથી અનેક ગણી અનુકૂળતાઓ મળી ગઈ, પ્રતિકૂળતાઓ આવી છે એથી અનેક ગણી પ્રતિકૂળતાઓ પણ આવી ગઈ. જેમ સપનાનું ખાધેલું ખરેખર ખાધેલું નથી, અત્યારે કાંઈ અનુકૂળતા પ્રતિકૂળતાનો ભોગવતો એનો કોઈ અંશ, કોઈ શેષ અંશ કાંઈ શેષ દેખાતી નથી. એ રીતે સંસાર આખો ખોટો છે એવી રીતે કઈ લાગે છે, ફીલ થાય છે એમ. તેમ કેવી રીતે ખોટો થયેલો છે? સત્શ્રવણમાં એ વાત આવશે કે આ સંસાર ખોટો છે. અને બધાની હારે હાય 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 હા થઈ જશે એમ નહીં. તેમ પોતે કેવી રીતે ખોટો થયેલો છે અને એવું કઈ લાગે છે? સંસારમાં કેટલી પ્રીતિ વર્તે છે અથવા કેટલું સારભૂતપણું લાગે છે, સુખપણું લાગે છે, આ પણ તપાસવું. જ્યાં સુધી સંસારની પ્રીતિ હશે ત્યાં સુધી સંસારથી પ્રતિપક્ષમાં સામે પક્ષમાં રહેલી જે મોક્ષની છે પ્રીતિ અથવા રુચિ ઉત્પન્ન નહીં થાય. અથવા સંસારની પ્રીતિ સંસારમાં પરિભ્રમણ કરાવશે ચાર ગતિમાં, અને ચારે ગતિના જન્મ મરણના થી માંડીને અનેક પ્રકારના દુઃખો ભોગવવાનો વારો આવશે. એ પણ તપાસમાં પોતાના પરિણામ. છઠ્ઠું, આપણા દોષ દેખાડનાર પ્રત્યે અણગમો થઈ આવે છે કે હિત બુદ્ધિ એ ઉકારી લાગે છે, આ તપાસમાં. ખરેખર આપણા બધા દોષ આપણને ન દેખાય એ સ્વાભાવિક છે, મોટા ભાગે તો એવું જ બને કે પોતાના દોષ પોતાને દેખાતા નથી. જેનું અંતર અવલોકન ચાલતું હોય એને દેખાતા હોય એવા મુમુક્ષુની વાત બીજી છે, જેની આત્મજાગૃતિ છે એવા જ્ઞાનીઓની વાત બીજી છે, પણ સામાન્ય માણસ તો કોઈને પોતાના દોષ દેખાતા નથી. અને મુમુક્ષુને પણ બધા પોતાના દોષ દેખાય એવું બનતું નથી, કેટલાક દેખાય કેટલાક ઓવરસાઈટ જાય ધ્યાન બાર જાય. તો કોઈ પોતાના દોષ દેખાડે ત્યારે અણગમો થાય છે કે આપણો હિતચિંતક છે એવા દ્રષ્ટિકોણથી એ ઉપકારી લાગે છે, જરા ખાસ તપાસવા જેવો વિષય છે. પ્રશંસા કરનાર હિતેચ્છુ નથી, ગુણ ગાનાર ખરેખર હિતેચ્છુ નથી, દોષ દેખાડનાર હિતેચ્છુ છે. ખરો મિત્ર સમજવો, જો કોઈ દોષ દેખાડે તો એ ખરો મિત્ર સમજો, કેમ કે એ વગર દોષ કેવી રીતે ટળે? અને દોષ ટળવાથી હિત છે, દોષનું પોષણ કરવાથી તો અહિત છે. જીવ આખો જીનેશ્વરનો માર્ગ છે એ દોષ અને નિર્દોષતાના એટલા વિષય ઉપર જ આખો માર્ગ છે. દોષ નિર્દોષતાનો જ વિષય છે આ માર્ગમાં. એટલે શરૂઆતથી જ એ પ્રકરણ શરૂ થાય છે કે પોતાના દોષોનો પશ્ચાતાપ થાય તો એને પરિભ્રમણની વેદના આવી ગણવી, એને પરિભ્રમણ ગમતું નથી. દોષથી પરિભ્રમણ છે. સામાન્ય રીતે કોઈ પોતાના દોષ દેખાડે એના પ્રત્યે દ્વેષ થાય છે, એવી જે લૌકિક જીવન પદ્ધતિ છે એના કરતા અલૌકિક જીવન પદ્ધતિ સાવ જુદા પ્રકારે છે. માણસો જરાક દોષ દેખાડે એ ટોંકે એટલે ખીજાઈ જાય, અને દોષ એનો હોય તો એમ કે અમારા પાસે તમે ક્યાં પાછા આવા છો એમ સીધું હોય ને ચોટાડે, અમે એવા છીએ તો તમે કેવા બધી સારા હતા. અણગમો શું બતાવે છે? અણગમો બતાવે છે, અણગમો કરવા યોગ્ય નથી. સામા પ્રત્યે અણગમો કરવાથી એ ફરી મને દેખાડે બનવા જ છે, પણ એનો ઉપકાર માનવામાં આવે. એટલે સત્સંગ પદ્ધતિમાં એવું છે કે અમારે એકમાં એ રાઉન્ડ શરૂ કર્યો હતો કે એક માણસ વિનંતી કરે, બધા આપણે આટલા બેઠા હોય ભાઈઓ બહેનો 5-25 જણા, તમે એક મુમુક્ષ વિનંતી કરે વારા ફરતી દરેક, આજ મારો વારો. જેને જેને મારા દોષ દેખાડા હોય દેખાતા હોય એ મને કયો. સામેથી વિનંતી કરે પછી એના ઉપર પોતે વિચાર કરે. દેખાડનારને કોઈ વખત પણ સમજણ પણ હોય, ઉલટી સમજણ પણ હોય, ભૂલ પણ હોય, એ જોવાનું નથી. હું તો એ જોવાનું છે કે એમ છે કે નહીં, ન હોય તો એની કંઈ ચર્ચા કરવાની જરૂર નથી કે ના ના તમને લાગ્યું છે બરાબર નથી. કોઈ પ્રસંગે તમને એવું લાગ્યું હશે પણ એવું બરાબર નથી, કંઈક બીજું ત્યાં હોય હતું અને એવું તમને લાગી ગયું હશે, એવી ચર્ચા કરવાની જરૂર નથી. ન હોય તો તપાસીને એ વાતને ભૂલી જવાનું છે, હોય તો દોષને કાઢવા માટેનો પ્રયત્ન કરવાનો છે અથવા ઉપાય શોધવાનો છે. નિર્દોષ થવું હોય તો, પણ અણગમો તો થવો જ ન જોઈએ. તેમ ધાર્મિક સંબંધ વધારે ગાઢ હોય એને આપણે ઇન્ટિમેટ કહીએ છીએ, ઇન્ટિમસી. એ અમારે બેને બહુ બને, તમે તો હારે નારે હોય એમ નથી કહેતા, અમારે બેને બહુ બને, એને તો ખાસ કહી રાખવું. એ બીજા કરતા તમને મારો સહવાસ વધારે છે તો મારી વિનંતી છે, પ્રાર્થના છે, તમારે તો ખાસ જ્યાં હું ભૂલતો હોઉં, જ્યાં મારો દોષ થતો હોય ત્યાં ખાસ દેખાડવું, અચકાવવું નહીં. શું અને એવી રીતે તમારો અવારનવાર મારા ઉપર ઉપકાર કરતા રહેવો. એમ આપણે એમ કહું ને, મને જરૂર પડે ત્યારે તમારે મને મદદ કરતા રહેવું, તમે આ જાતની મદદ માગવી નિર્દોષ થવાની. આ સત્સંગ પદ્ધતિ છે, બહુ સારી સત્સંગ પદ્ધતિ છે. નીતિ પ્રકારની ઉપદેશ મળ્યા પછી પોતાના આત્માને સાતમો ઉપદેશ મળ્યા પછી પોતાના આત્માને તેનો કેટલો ગુણ થયો અને તેની આત્મજાગૃતિ પોતાને કેટલી વર્તે છે આ પણ તપાસવું. વિચારવું એમ નથી લીધું, તપાસવું પ્રેક્ટિકલ સાઈડ છે. થોડું મેં આટલું આટલું સાંભળું છું, વાંચું છું, એમાંથી મને બહુ જ મળે છે, મને એનો લાભ કેટલો થયો, મેં કાંઈ મારામાં સુધારો કર્યો કે નહીં, તો એને લાભ લીધો કહેવાય વાંચન અને શ્રવણનો. અને ચાલત્યા પરિણામમાં જ્યારે જ્યારે દોષ થાય, રાગદ્વેષના પરિણામ થાય, ત્યારે જાગૃતિ કેટલી રહે છે આ પણ તપાસ. જે પદાર્થોમાં પોતાપણું થાય છે ત્યાં મૂંઢતા થઈ છે તેમ લાગે છે. આપણે તપાસું જે પદાર્થોમાં, એટલે શરીરમાં, કુટુંબમાં, મકાનમાં, સંપત્તિમાં, આબરૂ કીર્તિમાં, આમ સંપત્તિને આપણે પરિગ્રહ કહીએ છીએ, પણ આબરૂ કીર્તિ સૌથી મોટો પરિગ્રહ છે. કેમ? કે એને લઈને આબરૂ કીર્તિ છે. અત્યારે આની પાસે શું છે, કેટલા મકાન છે, કેટલી ગાડીઓ છે, શું કેટલા દાગીના છે, અથવા કેટલી મોટી પાર્ટી છે, અથવા કેટલા એને સગા સંબંધીઓ, મિત્રો, વર્તુ, પરિવાર, એ ટેકેદારો, એ સત્તા, જુદા જુદા પ્રકારની જે કાંઈ આબરૂ કીર્તિ છે એ સૌથી મોટો પરિગ્રહ એ છે. આપણે ખાલી ચીજ વસ્તુને જ પરિગ્રહ માનીએ છીએ, પણ આ મોટા પરિગ્રહને ઓળખતા નથી. આ સૌથી મોટો પરિગ્રહ છે. અને પરિગ્રહ તે અધોગતિનું કારણ છે. જેટલો પરિગ્રહ વધારે, આપણા શાસ્ત્રો એમ કહે છે કે અતિ પરિગ્રહવાનને અધોગતિ થાય. એટલે અતિ પરિગ્રહ કદી ઈચ્છો અમે. સંપત્તિ, સંપત્તિ એવો જ્યાદા સંપત્તિ અધોગતિ કા કારણ ઇસલિયે હૈ કે ઉસમે રસ બઢતા હૈ. મોટા ભાગે ઓછી આર્થિક પરિસ્થિતિમાંથી વધુ આર્થિક પરિસ્થિતિમાં માણસ આવતો જાય છે, અને જેમ જેમ એમ થતું જાય છે તેમ તેમ તે સંપત્તિ વધવામાં હારે રસ વૃદ્ધિ પણ થતી જાય છે. અને અધોગતિનો કર્મ બંધાય છે ત્યાં બધા. એટલે થાય છે પુણ્ય યોગ્ય, હોશિયારીથી કે પુરુષાર્થથી થાય છે એવું નથી. પુણ્ય આપણે એના એ હોય છે, કાલે કમાણા હતા ને આજે ખોટ કરીએ છીએ પાછા. કાલે કમાણા હતા ત્યારે અક્કલ વધી ગઈ હતી ને આજે અક્કલ ઘટી ગઈ છે, એવું તો કાંઈ છે નહીં. નહીં આપણે પણ પુણ્ય પાપના યોગ અનુસાર સંયોગ વિયોગ બહારની સામગ્રીનો થયા કરે છે. એમાં કંઈ ચાલે નહીં, કોઈનો પોતાના હાથની કોઈની બાજી છે નહીં. જે થવાનું છે થાય છે, થઈ રહ્યું છે, એ બધું પૂર્વકર્મના કારણથી થઈ રહ્યું છે. અને આપણે પ્રારબ્ધ કહીએ છીએ, નસીબ કહીએ છીએ ખાલી ભાષામાં, એ નસીબ પ્રમાણે બધું બને છે. પણ મારાપણું જેટલું થાય છે એ મારી નાખે છે. એમાં જે પોતાપણાનો પોતાપણાનો જે રસ છે એ ભયંકર અપરાધ છે. એ અધોગતિનું કારણ છે. સંયોગ વધી ગયા એ અધોગતિનું કારણ નથી કાંઈ, પણ હારે રસ લીધો ને. અને અજ્ઞાન દશામાં એમ થયા વગર રહેતું નથી. જેમ સંપત્તિ વધે એનો રસ લીધા વગર રહીએ નહીં. એ રસ મારે છે, પોતાપણાનો રસ છે મારે છે. એને મૂંઢતા એટલા માટે જ્ઞાની કહે છે, નુકસાન કરીને રાજી થાય છે. પોતે પોતાને નુકસાન કરે છે રસ લઈને, અને એ રસ મીઠો લાગે છે. એટલે એને મૂંઢતા કહે છે. તો કહે છે કે જ્યાં જ્યાં પોતાપણું થાય છે ત્યાં મને નુકસાન થાય છે એમ સમજાય છે. અને ન સમજાતું હોય તો હું ખુશી થાઉં છું, એ મારી મૂંઢતા છે એવું કંઈ લાગે છે. આમ તપાસવું જોઈએ. કેટલાક મુદ્દાઓ, પ્રયોજનભૂત મુદ્દાઓ મુમુક્ષુની ભૂમિકામાં ના મુદ્દાઓ છે એ એટલા માટે લીધા છે કે સામાન્યપણે મુમુક્ષુ એવું પૂછે છે, તમારે કરવું શું, તમારે કરવું શું. અમારા એક મુમુક્ષુ હતા, એ તો એમ કહેતા હતા કે અમને શિડ્યુઅલ આપી દો, મારે 6-7 શું કરવું, 7-8 શું કરવું, 9-10 શું કરવું, હું સવારે 8 વાગે ઉઠું તો મારે શું કરવું, શું શિડ્યુઅલ, શું આટલું આટલું જેટલું તમારાથી થાય એટલું કરો. આ બધું તપાસવાનું છે. તમે ધંધો વેપાર કરો કે વ્યવસાયિક કામ કરો, ત્યારે ઓફિસનું ભલે શેડ્યુઅલ ટાઈમ હોય, પણ તમારા વિચારોનો શેડ્યુઅલ ટાઈમ થોડો હોય છે. કે જો તમે લેટરિનમાં જાઓ તો એ વિચાર આવે, અને બેડરૂમમાં જાઓ ત્યારે ગાદલામાં પડ્યા પડ્યા એ વિચાર આવે, અને રસ્તામાં હાલતા ચાલતા આવે, ઊંઘમાં પરિણતિ હોય છે. એને ચોખ્ખો વિચાર નથી હોતો, પરિણતિ એની જ હોય છે, એમ કે રસ લીધો છે, એનો કોઈ શિડ્યુઅલ ન હોય. એમ આત્મકલ્યાણ માટે હા, તમે સ્વાધ્યાય ભલે એમ નિયમિત રાખો કે ભાઈ આપણે 9:30-10 એક કલાક સ્વાધ્યાય કરો, એમ ભલે શિડ્યુઅલ હોય, પણ પછી એના વિચારો હાલતા ને ચાલતા આવવા જોઈએ, ખાતા ને પીતા આવવા જોઈએ, એનો શિડ્યુઅલ ન હોય. કોણ આવ્યું હતું હમણાં ભાવનગર, કોઈ આવ્યું હતું મુંબઈ, કોઈ આવ્યું હતું બાહ્ય ક્રિયામાં હોય, પણ અંતરંગ પરિણામ તો ચાલ્યા છે. જેને જેની રુચિ હોય, જેને જેની જરૂરત લાગી હોય, એ ચીજ જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી પરિણામ તે બાજુના સહેજે ચાલે, એમાં કઈ શિડ્યુઅલ ફિડ્યુઅલ હોય નહીં. હે, એનું શિડ્યુઅલ છે, ચાલ્યા જ કરે, અને બીજા કામ કરતા પણ એ ચાલ્યા કરે, એવું છે. શું કરવું તો આ બધું આટલો હાર્ડ છે, આ બધું તપાસતા રહેવું.
અગિયારસો 41 કલાક છે બીજું કંડલ કેટલામાં પહેલી વાત લીધી કે આ જીવે પરિભ્રમણ ઘણું કર્યું છે, એવું જ પરિભ્રમણ કરવાની પરિસ્થિતિ હજી ઊભી છે, અને એ પરિભ્રમણના કારણરૂપ સંકલ્પ વિકલ્પનું રટણ પણ ચાલુ છે હજી, એ જોઈને ઉદાસીનતા આવે છે, વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, વળી સ્મરણ થાય છે કે તે પરિભ્રમણ કેવળ સ્વચ્છંદના કારણથી કરતા આ જીવને ઉદાસીનતા કેમ નથી. અહીંયા સ્વચ્છંદ છે જે સંસારમાં સ્વચ્છંદ કરે છે, એ છે જીવ. સાંસારિક પ્રસંગોમાં સ્વચ્છંદ કરે છે, અને એક ધર્મના ક્ષેત્રોમાં ધાર્મિક સાધન કરવામાં પણ સ્વચ્છંદ કરે છે, બે પ્રકારે સ્વચ્છંદ કરે છે, અને બંને સ્વચ્છંદ પરિભ્રમણનું જ કારણ છે. અહીંયા સાંસારિક સ્વચ્છંદનું વર્ણન કર્યું છે પોતે, કેમ કે ભૂતકાળમાં આ જીવે બીજા જીવ પ્રત્યે ક્રોધ કરતા, બીજા જીવ પ્રત્યે માન કરતા, માયા કરતા, લોભ કરતા, અથવા એવા અનેક પ્રકારના ખરાબ પરિણામ કરતા, તે પરિણામો ખરાબ છે એમ યથા યોગ્ય પ્રકારે કેમ ન જાણ્યો, તીવ્ર પરિણામ કર્યા. સ્વચ્છંદ એટલે શું? કંટ્રોલ બહાર જઈને ક્રોધ માન માયા લોભ કે અનેક પ્રકારના વિકારી પરિણામો જે કર્યા નિરર્ગળ આગળ આવીના કંટ્રોલ વગરના, એને નાની સ્વચ્છંદ કહે છે. અને ધર્મ સાધન નાનીની આજ્ઞા સિવાય પોતાની મનમાની રીતે કરવો એનું નામ પણ સ્વચ્છંદ છે. એ બંને પ્રકારના સ્વચ્છંદ એ બરાબર નથી એવું આ જીવે યથાયોગ્યપણે કેમ ભૂતકાળમાં ન જઈને મને પરિભ્રમણ કર્યું, એટલે કે એવું જાણવું જરૂરી હતું કે જેથી સ્વચ્છંદ ન થાય એવું જાણવું જરૂરી હતું, છતાં પણ આ જીવે તે ન જાણ્યો, ભૂલ કરી ત્યાં, તે પણ ફરી ફરીને પરિભ્રમણ કરવાથી વિરક્તિ ઉત્પન્ન કરે છે, નિરસપણ ઉત્પન્ન કરે છે. પરિભ્રમણના સ્વચ્છંદના ભાવોમાં નિરસપણ ઉત્પન્ન કરે છે. ફરી ફરીને એ વાત યાદ આવે છે, આજે ઘણી ભૂલ કરી છે ભૂતકાળમાં, ઘણી વાર ભૂલ કરી છે, કેમ આવી ભૂલ કરી, આજે ન કરવી જોઈએ, એની જે ચિંતા છે. જેમ કોઈ મોટું નુકસાન કરી દે છે ભૂલથી, ત્યારે કેટલો પશ્ચાતાપ થાય, આવી કેમ ભૂલ કરી, મેં આટલું બધું નુકસાન આવી ગયું, આવી કેમ મેં ભૂલ કરી, એ પ્રકારનો જે પશ્ચાતાપ છે, પોતાના કરેલા પરિણામોનો જે પશ્ચાતાપ છે, એ પણ વેદનાનો વિષય છે. અને એ વેદના તે પ્રકારના પરિણામો ફરીને ઉત્પન્ન ન થાય એનું કારણ છે. એટલા માટે તે વેદના થવી આવશ્યક છે, જરૂરી છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું, અતિશય રાગ. કેટલો અતિશય રાગ! ઘણી વાર માં દીકરાને એવો રાગ હોય છે, પતિ પત્નીને એવો રાગ હોય છે, ખાસ કરીને માતૃપ્રેમ, દાંપત્ય પ્રેમ, એમાં આ બધા પ્રકારો બને છે. બીજા બધા પણ હોય છે અનેક પ્રસંગો, પણ આ બધા વિશેષ પ્રકારે બને છે એવા છે. બાકી તો ઘણાને મિત્રોમાં કે પિતા પુત્રમાં કે ભાઈ ભાઈમાં પણ એ વાત ને હોય છે, અથવા અતિરાગ હોય છે ખરો, કે એક એના વગર એક પણ હું જીવી ન શકું, અથવા એ મરી જાય તો હું જીવી ન શકું, એટલું બધું મને દુઃખ થાય કે મારા પ્રાણ પણ છૂટી જાય. એવા કેટલાય પદાર્થો, સ્ત્રી આદિ અથવા સ્ત્રીને પુરુષ વગેરે પરસ્પર, તેને અનંત વાર છોડ્યા. કેટલી વાર છોડ્યા? જે પદાર્થો માટે એમ એને લાગતું હતું, ફીલ થતું હતું, હું જીવી જ ન શકું, એના વગર હું જીવી જ ન શકું, એ પદાર્થો જીવે અનંત વાર છોડ્યા છે. અને એનો વિયોગ થયા છતાં પણ, એનો વિયોગ થયા અનંતકાળ પણ થઈ ગયો છે. કેટલો? એક સેકન્ડ નહીં જીવી શકું એના બદલે અનંતકાળ ગયો. અને તથાપી તેના વિના જીવિત રહેવાનું, જીવતા રહેવાનું એ હકીકત છે. હકીકત છે કે જીવતા રહેવાનું છે. પોતે બેઠો છે હજી, એ કઈ થોડું આશ્ચર્યકારક નથી. વાત શું લીધી? રાગ ને કારણે જેનો જેનો સંયોગ ચાલ્યો તેનો તેનો વિયોગ થયો છે. અતિ રાગ ને કારણે અતિ દુઃખ પણ થયું છે, પણ છતાં કઈ પોતે મરી ગયો નથી. એ દુઃખી થઈને કઈ મરી ગયો નથી. લાગેલું એમ કે હું નહીં જીવી શકું, પોતે જીવતો ગયો. એ શું સૂચવે છે? કે એ પ્રકારની ધારણા અથવા એ પ્રકારની લાગણી, ફિલિંગ એ કલ્પિત હતી, વાસ્તવિક નહોતી. એમ કેવું છે? કલ્પિત વાત હતી, વાસ્તવિક નહોતી. કેમ કે પરિણામો જ ઉડી ગયા હતા, ભૂલી ગયો સાવ. જેમ જેમ સમય ગયો એમ ભૂલતો ગયો. દુઃખનો અસર દાડા એના જેવું છે. જેમ સમય જાય એમ વિસ્મરણ થતું જાય, જેમ સમય જાય એમ વિસ્મરણ થતું જાય. એ બધી કલ્પના છે એમ સાબિત થાય છે. એમાંથી સાબિત શું થાય છે? કે બધી કલ્પના હતી. તો પછી એવા કલ્પિત, એવો કલ્પિત પ્રતિભાવ કેમ થયો? મને આવો કલ્પિત પ્રતિભાવ કેમ થયો? એ ફરી ફરીને વૈરાગ્ય આપે છે. આ વિચારણા પણ જીવને વૈરાગ્યનું કારણ છે. વૈરાગ્ય છે એ રાગ રસ ને મારે છે. કોને મારે છે? રાગના રસ ને મારે છે. અને યથાર્થ વૈરાગ્ય જો રાગના રસ ને મારે તો જીવને કર્મબંધ થી છૂટવાનું શરૂ થાય. કેમ કે રાગ રસ છે એ જ બંધ છે, એ બંધ તત્વ છે. નવ તત્વમાં એક બંધ તત્વ છે, મોક્ષ તત્વ છે, બંધ તત્વ છે, આશ્રવ તત્વ છે, સમનિદ્રા તત્વ છે. એ બંધ તત્વ તત્વ દ્રષ્ટિએ રાગ રસ છે. જીવને રાગ છે તે બંધ તત્વ નથી. કેમ કે રાગ તો જ્ઞાનીને હોય છે, જ્ઞાનીને રાગ રસ નથી. રાગ રસ છે તે બંધ તત્વ છે. ઋષભે ભગવાન આહાર લેવા ગયા, તો આહાર નો વિકલ્પ આવ્યો, એ આહાર નો રાગ છે. પણ રસ નહોતો એટલે જોયું કે આહાર નો યોગ નથી. અત્યારે જ્ઞાનમાં શું જોયું? નગરમાં આવવું થયું, વિકલ્પ પૂછ્યો, રાગ થયો, એટલો યોગ નથી. આહાર નો આહાર મળે એ પરિસ્થિતિ દેખાતી. સીધા વિતરાક ભાવમાં આવી ગયા. જો રાગ નો રસ હોત તો, રાગ થયો તો રાગ નો રસ હોત અને આહાર નો મળ્યો તો દ્વેષ થાત. રાગ નું સ્થાન કોણ લે? અત્યારે એવું જ બને છે ને, બે જણ વચ્ચે બહુ રાગ હોય એમાં વિચાર ભેદ થાય, પછી તો દ્વેષ પકડે. પછી બે ભાઈ હોય કે પતિ પત્ની હોય, સીધો દ્વેષ થવાનો. રાગ નું સ્થાન દ્વેષ લેશે. કેમ કે એમાં રાગ રસ છે. જે રસ વગર નો રાગ છે એ વિતરાગતામાં પરિણમે છે. રાગ છૂટતા વિતરાગતામાં આવે. બાહુબલીજી દ્વેષ ભાવમાં હતા. ભરત મહારાજા સાથે લડતી વખતે દ્વેષ ભાવમાં હતા. એક મુઠ્ઠી મારું તો રામ રમી જાય એના, શું થાય? પણ એની મુઠ્ઠીમાં એવી તાકાત હતી, એની મુઠ્ઠી કોઈને વાગે એ પતી જ જાય. જીવતો રમવાનો સવાલ નહીં. પછી શરીરની તાકાત એટલી હતી કે આમાં જીવતો રહી શકીશ. અને એમને ખ્યાલ આવ્યો, મુઠ્ઠી ઉગમતા ખ્યાલ આવ્યો, દ્વેષ હતો પણ દ્વેષનો રસ નહોતો. એટલે એ મુઠ્ઠીનો પ્રહાર નહીં થવાને બદલે જાગૃતિ અંદર તો હતી, જ્ઞાન દશા હતી, જાગૃતિ હતી, સીધો કેસનો જ કર્યો. હાથ પાછો ક્યાં લાગ્યો? માથે કેસનો જ કર્યો. જંગલ ભેગા દ્વેષ ખસે કે રાગ ખસે, મિત્રાકતામાં આવે, કેમ કે રસ નથી એમ. કેવો વૈરાગ્ય જન્મે છે, રસ ન હોય તો. વૈરાગ્ય છે એ રાગ રસનો ઘાતક છે. શેનો છે? રાગ રસનો ઘાતક છે. અને રાગનો રસ જ જીવને બાંધે છે. એટલે મુમુક્ષુતાના પ્રારંભના ભૂમિકામાં પહેલે પગથિયે રાગ રસને તોડવાની પ્રવૃત્તિ શરૂ થાય છે. વૈરાગ જે આવે છે આ બધો, એ રાગ રસને ફિક્કો પાડી દે છે એકદમ યથાર્થ પ્રકારે. એટલે ચારિત્ર મોહનો રસ મંદ થાય છે, સાથે સાથે સાયમલ્ટેનિયસલી દર્શન મોહનો રસ પણ મંદ થાય છે. યથાર્થ પ્રકાર છે ને, એટલે દર્શન મોહ પણ, દર્શન મોહની તાકાત પણ એનો અનુભાગ ઘટે છે. જ્યારે દર્શન મોહનો અનુભાગ ઘટે અને ચારિત્ર મોહનો રસ ઘટે ત્યારે જ્ઞાનમાં નિર્મળતા ઉત્પન્ન થવાની શરૂઆત થાય. જ્ઞાનમાં નિર્મળતા આવવાથી, મતિ નિર્મળ થવાથી, સાદી ભાષામાં કહીએ મતિ મલિન હોય તો ઊંધું સૂજે અને મતિ નિર્મળ હોય તો સવળું સૂજે. એને પોતાના હિત પ્રહિતનો વિશેષ પ્રકારે વિવેક થવા માંડે છે. એવી રીતે જ્ઞાન છે એ વિશેષપણે કામ કરતું થાય છે. અને એવું નિર્મળ થયેલું જે જ્ઞાન, તે મુમુક્ષુની ભૂમિકાનું સાધન છે. શું સાધન છે? ધર્મ સાધન શું છે ત્યાં? એને આવું નિર્મળ થયેલું જ્ઞાન છે તે સાધન છે. એ વિવેક એને ઠેક મોક્ષ માર્ગ સુધી પહોંચાડશે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરાવશે. એ વિવેકનો જે એન્લાર્જમેન્ટ છે, સમ્યક જ્ઞાન છે, એ વિવેક પ્રગટ થયો એ એન્લાર્જ થઈને સમ્યક જ્ઞાનમાં પરિણમે છે. બહુ સરસ લાઈન દોરી આપે છે ગોપાલદેવે, જે લાઈન દોરી આપે છે એક્સ્ટ્રા ફાઇન છે. એવું અહીંથી શરૂઆત થાય છે. આ પ્રકારે ચિંતનામાં વેદનામાં આવવું જરૂરી છે. અને કોઈ પણ જીવ આ પ્રકારે વિચારે ત્યારે એને તે પ્રકારની ચિંતા થયા વિના રહે નહીં. કોઈ એમ કહે કે ભાઈ તમે જે બેડરૂમમાં સુવો છો એ બેડરૂમમાં એક સર્પ્રિય છે, શું તમારા કબાટ પાછળ ડર છે એટલે તમને ખબર નથી, પછી કેવી ઊંઘ આવે જોઈ ગયો. રોજ સુઈ જતો હોય ખબર ન હોય એટલે, ખબર ન હોય એટલે સુવાના ટાઈમે ઊંઘ આવવા માંડે અને સુઈ જાય. પણ સર્પ છે એમ ખબર પડે એટલે એ તોડફોડ કરી દિવાલમાં કબાટ હોય તો નહીતર ખસેડીને જોવે કે વાત તો સાચી છે, ડર તો છે પણ દેખાતો નથી. દેખાતો નથી માટે નથી એમ મને હું જાય ખરો. ત્યારે આ પરિભ્રમણના કારણરૂપ જે પરિણામ છે ને એ ઓરડામાંની અજગર છે ઘરમાં, દેખાતો નથી, આ દેખાય એવો મોટો અજગર છે. દેખાય એને ચિંતના ને વેદના થયા વિના, વૈરાગ્ય આવ્યા વિના. પ્રેક્ટિકલ સાઈડ એવી છે, જે જે આત્માઓ મોક્ષ માર્ગ ને પામ્યા એ બધા આ પ્રકારે પેલા પલ્યા છે, વેદનામાં વિજ્ઞાના છે, પછી એને સૂઝ આવી છે માર્ગ. એમને સીધી સૂઝ કોઈને નથી આવતી, ગમે એટલું સાંભળે ને ગમે એટલું વાંચે ને ગમે એટલું ગમે એ સાધન કરે ને આવે જ નહીં, પહેલા વગર થાય જ નહીં કામ. એ રાગનો વિષય લીધો છે, પછી છેલ્લો દ્વેષનો વિષય લીધો છે, કે જેનું મોઢું કોઈ કાળમાં મારે જોવું નથી. કેવો દ્વેષ થાય એને હામો ન જો, રસ્તામાં અમારે તો આડું જોઈ જાવ પણ એનું મોઢું જોવું આને તો બોલાવવું જ છે ને. જેનું મોઢું કોઈ દિવસ જોવું નથી, જેને કોઈ કાળમાં હું સ્વીકાર કરીશ ને ગ્રહણ કરીશ ને, તેના જ ઘરમાં પુત્ર રૂપે જન્મે અને એને બાપા બાપા કરે. એનું મોઢું નતું જોવું એને બાપ કે, તેના જ ઘરમાં સ્ત્રી રૂપે જન્મે આવે, તેના નોકર રૂપે નોકરીમાં આજીજી કરીને રીએ, દાસ રૂપે દાસ શબ્દ વાપર્યો છે, દાસ રૂપે દાસી રૂપે અને નાના જંતુ રૂપે એના પાળીતા થાય. કોઈ પોપટ થાય પાળીતો, એ પાળીતો કૂતરો થાય, પાડુતી મીંડી થાય, અથવા એના જ ઘરમાં કીડી મકોડા માખી ઉંદર ઘરનો થાય, કેમ જન્મ મોઢું જોવું નહોતું એને, અને કોઈ રીતે એને સ્વીકાર કરવો નહોતો કે આ મારા છે એવું તો માનું જ નહીં. દેશ થયો ત્યારે મારા પણ છોડી દીધું, મારે કઈ લેવા કે લેવા, છાપામાં જાહેરાત આપી દે મારે કઈ લેવા દેવા નથી. એને ત્યાં આવી રીતે આવે, એવું કરવું બાંધે ત્યાં આવીને પડે. અર્થાત એવા દ્વેષમાં એ રૂપે જન્મ લેવું પડ્યું, એ દ્વેષને કારણે એવા જન્મ લેવા પડ્યા, અને એમ કરવાની બિલકુલ ઈચ્છા નહોતી. કહો જોઈએ આ સ્મરણ થવાથી આ ક્લેશિત આત્મા પ્રત્યે જુગ જુગુપ્સા નવા ન આવે? અવશ્ય આવે. ધિકાર છે તને, તું મોઢું જોવા માંગતો નતો ને એના જ કાલા વાલા કરે છો, આ કઈ જાતની તારી પરિણામની પરિસ્થિતિ છે? એને પોતાને પોતા ઉપર ઘૃણા આવ્યા વિના રે નહી, એટલે અવશ્ય આવે છે. આવા દ્વેષના પરિણામો પણ પરિભ્રમણના કારણ છે, રાગના પરિણામો પણ પરિભ્રમણના કારણ છે. સ્વછંદ તો એ રાગ દ્વેષનો બાપ છે. એ બધા પરિણામોને વર્તમાન યોગ્યતા જોઈને જો વેદના આવે તો જીવને એ વેદનાના કારણે નિર્મળતા આવવાની શરૂઆત થાય. આત્મકલ્યાણની દિશાનું પહેલું ચરણ છે આ. આવી પોતાના અનુભવથી કેટલીક વાતો લખીને પછી કૃપાળુ દેવે એ વેદનાથી ઉત્પન્ન પરિસ્થિતિમાં પોતે કેવી રીતે આગળ વધે છે, કેવા પરિણામોથી આગળ વધે છે એ સંબંધે મને સારી વાત લખી છે. બાકીના પત્રના અંશ